તારીખ 31/10/1996 શ્રી સમયસર ગાથા 94 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 141 એ.
સાદી ભાષામાં ટીકાનો વિષય પંડિત જયચંદ્રજી ભાવાર્થ લખેલું છે. સાદી ભાષામાં પંડિત જયચંદ્રજી લગભગ આજથી 150 વર્ષ પહેલા છે. જયપુરમાં ટોડરમલજી સાહેબ પછી ત્યાં સ્વાધ્યાય કરવામાં પંડિત જયચંદ્રજી હતા. જે મંદિરમાં ટોડરમલજી સ્વાધ્યાય કરતા હતા ત્યાં સ્વાધ્યાય કોઈ દિવસ બંધ નથી રહ્યો એમ કહે છે. કોઈને કોઈ સ્વાધ્યાય કરાવનાર હોય. ટોડરમલ પછી પછી જયચંદ્રજી હતા એટલે ત્યાં આપણે પણ સ્વાધ્યાય કરવાનો પ્રસંગ બન્યો. એના ઉપરથી લોકો સાંભળનારામાંથી વાત કરતા હતા. અહીંયા સ્વાધ્યાયની પરંપરા ચાલુ રહે છે આ મંદિરમાં. કોઈને આપણે જ્ઞાની પુરુષ થઈ ગયા. પંડિત જયચંદ્રજી પણ ટોડરમલજી પછી જ્ઞાની પુરુષ થઈ ગયા અને એમણે સમયસર હિન્દી કર્યું. સંસ્કૃત ટીકામાંથી હિન્દી કર્યું એમણે. ઢુંઢારી ભાષામાં હિન્દી એટલે ઢુંઢારીમાં કર્યું અને ભાવાર્થ પણ પોતે સ્વતંત્ર લીધા. એમાં કેટલાક ન્યાયો બહુ સારા એમણે ખોલેલા છે. કેટલાક ભાવાર્થમાં બહુ સારા સ્પષ્ટીકરણ એમણે આપેલા છે. ભાવાર્થમાં એમ કે છે કે જ્યારે આત્મા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે એટલે શું કે આત્મા પોતાથી ભિન્ન જાણે જ્ઞાનમય એવો હું સદા જ્ઞાનમય રહું છું એમ જ્ઞાનના પરિણમન ઉપરથી મને પ્રતીતિ થાય છે. પરિણમનથી એટલે અનુભવથી પ્રતીતિ થાય છે કે હું જ્ઞાનમય આત્મા છું અને સદા જ્ઞાનમય જ રહું છું. રાગ દ્વેષ સુખ આદિ દુઃખ આદિ અવસ્થા છે એ જ્ઞેયમાં જણાવવા યોગ્ય છે પણ તે જ્ઞાનરૂપે થતા નથી. તે ભાવો જ્ઞાન પણ તે ભાવો રૂપે થતું નથી. જ્ઞાન જ્ઞાન રૂપે જાણવા રૂપે જ રહે છે. એમ જ્યારે જ્ઞાનથી એટલે પોતાથી એ અવસ્થાઓને ભિન્ન જાણે કેવી રીતે કે જેમ શુદ્ધ શીત ઉષ્ણપૂર્ણ પૂતગળની અવસ્થા છે તેમ ઠંડુનું જ્ઞાન જેમ થતું નથી ઠંડાઓનું પણ જાણનાર જ્ઞાન રહે છે એમ રાગ દ્વેષ રૂપે જ્ઞાન થતું નથી જ્ઞાન રાગ દ્વેષને જાણનારું રહે છે. તેમ ભેદ જ્ઞાન થાય રાગદ્વેષાદિની તેમ રાગદ્વેષાદિ પણ પૂતગળની અવસ્થા છે એવું ભેદ જ્ઞાન થાય જેમ શીત ઉષ્ણ પૂતગળની અવસ્થા છે એમ રાગદ્વેષ પણ પૂતગળની અવસ્થા છે. જ્ઞાન વડે જેમ શીત ઉષ્ણ થવું અશક્ય છે તેમ જ્ઞાન વડે રાગ દ્વેષ રૂપે થવું અશક્ય છે. થઈ ન શકે જ્ઞાન મટીને રાગ દ્વેષ રૂપે ન થઈ શકે. એવી જ વસ્તુ સ્થિતિ છે. એવું જ્યારે ભેદ જ્ઞાન થાય ત્યારે આત્મા પોતાને જ્ઞાતા જાણે કે હું માત્ર જ્ઞાતા રહું છું, જ્ઞાન માત્રપણે રહું છું, અને રાગાદિરૂપ પૂતગળને જાણે, આત્માને જાણે પણ પૂતગળને જાણે. અને એમ થતાં જ્ઞાતા જ રહે છે, રાગાદિનો કરતા આત્મા થતો નથી. ભ્રાંતિથી જે કરતા પણ થતું હતું ત્યારે રાગાદિની સાથે અભેદતા સતાતી હતી, કેમ કે કરતા કર્મ પણ અભેદ એક પદાર્થમાં હોય, બે પદાર્થમાં ન હોય. જ્યારે આવું ભેદ જ્ઞાન થાય ત્યારે ભિન્ન જ્ઞાતા રહે છે અને રાગાદી થતા જણાય છે, કરું છું એમ નથી જણાતા. જ્ઞાનીને અવસ્થામાં રાગ દ્વેષ નથી એમ નથી કહેતા. જ્ઞાનીને અવસ્થામાં રાગ દ્વેષ છે, પણ જ્ઞાનીનો અનુભવ એમ છે કે આ થાય છે મારા જ્ઞાનની બાજુમાં. હું જે જ્ઞાન વડે જાણું છું અને જાણનાર એવો હું આત્મા જ્ઞાતાપણે રહું છું, એની જોડે બાજુમાં રાગદ્વેષ થતા જણાય છે, પણ રાગદ્વેષ હું કરું છું કે જ્ઞાન કરું છું એમ જણાતું નથી, અને એમ કરીને મતભેદ થતો નથી. થાય છે તે જણાય છે, એ તો જેમ બીજા પદાર્થો જણાય એમ પણ એ પણ જણાય છે, જાણે એનો દોષ નથી. રાગ દ્વેષ ને જાણનારું જ્ઞાન રાગ દ્વેષ રૂપે થતું નથી. આ સિદ્ધાંત છે અથવા વસ્તુ સ્થિતિ છે. એ 63મી ગાથાનો આવાર્થ એક પ્રકારે છે. ભેદ જ્ઞાન થાય ત્યારે જ્ઞાતા ભાવે રહે, રાગ દ્વેષ થતા હોય ને કરતા ભાવે ન થાય. જ્ઞાતાપણું ન રહીએ ત્યારે કરતાપણું થયા વિના રહીએ, કરતા થઈને ત્રાણો કથા થઈ. 94માં એ જ વિષયને વિધિ અપેક્ષા એ પ્રશ્ન ઉઠાવીને સ્પષ્ટ કરે છે. રીત જીવ અજ્ઞાનપણે પરિણમે છે એની રીત શું, એ 94 ગાથાનો વિષય છે. જીવ વિજ્ઞાન કરીને જ્ઞાનપણે પરિણમે છે એની રીત શું, એ 95 ગાથાનો વિષય છે. ભાઈ 92-93 જેમ સામે સામે લીધી કે અજ્ઞાનથી કર્મ બંધાય અને જ્ઞાનથી કર્મ બંધાય, કેમ કે કરતા પણ થાય ને અકર્તા પણ રહે. કઈ રીતે પરિણમની વિધિ સ્પષ્ટ કરો એમ આચાર્યશ્રી વિષયને ખોલે છે, પ્રશ્નો ને વિષયને ખોલે છે. એટલે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે, અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે એમ કહ્યું 92 ગાથામાં. તો 94માં પૂછ્યું કે પણ કઈ રીતે થાય છે એ તો કયો, એની રીત તો કયો, પરિણામમાં શું વિધિ ભજે છે એમ પ્રશ્ન છે. એના ઉત્તર રૂપે ગાથા છે. વિષયને કેટલો સ્પષ્ટ કરે છે આવા વિષય ઉપર જ્ઞાની આચાર્ય જે આધ્યાત્મિક પુરુષ છે એની માસ્ટરી હોય છે. એટલે એમનું જે અનુભવ જ્ઞાન છે એ જ્યારે સામે વિષય આવે છે ત્યારે ચારે બાજુ ફરી વળે છે, વિષયને સ્પષ્ટ કરી શકે છે. એ પ્રકાર ગુરુદેવમાં પણ જોયો છે આપણે, અને કૃપાળદેવના પત્રોમાં પણ એ પ્રકાર જોવામાં આવે છે. અહીંયા કુંકુંડ આચાર્ય ને અમૃતચંદ્રાચાર્ય ના કથનો છે. તિબિહો એસુ ઓગો અપવ્યપમ કરેદિ કોહોમ કત્તા તસ્વ ઓગસ્વોદિ સો અત્તભાવસ. હું ક્રોધ એમ વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે ત્યાં જીવ એ ઉપયોગ રૂપ જીવભાવનો કરતા બને. ગાથાર્થ છે કે ત્રણ પ્રકારનો આ ઉપયોગ, હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ કરે છે. ત્રણ પ્રકારનો આ ઉપયોગ, ઉપયોગ એટલે જીવના પરિણામ લેવા, અથવા જ્ઞાનની પ્રધાનતાથી શ્રદ્ધાને, જ્ઞાનની પ્રધાનતાથી જ્ઞાનને, અને જ્ઞાનની પ્રધાનતાથી ચારિત્ર એટલે આચરણને કહેવા માંગે છે. આપણે તત્વાનુસંધાનમાં વિવિક્ષા 36માં એ વાત લીધી છે. એ ગુણને, તે ગુણની પ્રધાનતાથી અને બીજા ગુણોની પ્રધાનતાથી કહી શકાય છે, એનું કથન કરી શકાય છે. અહીંયા જ્ઞાનની પ્રધાનતાથી આચાર્યજી બધા કથનો કરે છે. ત્રણ વિધ એટલે ત્રણ પ્રકાર, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. ઉપયોગ એટલે જ્ઞાન. ત્રણ પ્રકારનો આ ઉપયોગ એટલે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, ત્રણેયમાં હું ક્રોધ છું એવો ભાવ થાય છે, એવો વિકલ્પ થાય છે એટલે એવો ભાવ થાય છે. શ્રદ્ધામાં પણ હું ક્રોધ છું એમ થાય છે, જ્ઞાનમાં પણ હું ક્રોધ છું એમ થાય છે, આચરણમાં પણ હું ક્રોધ છું એવો ભાવ જીવને થાય છે. એ પ્રકારે એ વિધિએ જીવ પરિણમતો હોવાને લીધે આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવનો કરતા થાય છે. એવા પ્રકારનો હું ક્રોધ એવા પ્રકારના ઉપયોગરૂપ ભાવનો, પોતાના ભાવનો તે કરતા થાય છે. એટલે કરતા ભાવે પરિણમે છે, કરતા થઈને પરિણમે છે, અથવા અભેદ ભાવે પરિણમે છે. એ ગાથાનો સાદો શબ્દાર્થ છે, એના ઉપર ટીકા કે ખરેખર આ સામાન્યપણે અજ્ઞાન રૂપ એવું જે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરિત રૂપ ત્રણ પ્રકારનું સ્વવિકાર ચૈતન્ય પરિણામ, તે પોતાના પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી સમસ્ત ભેદ છુપાવીને ભાવ્ય ભાવક ભાવને પામેલા એવા ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી, જાણે કે તેમનો એક આધાર હોય એ રીતે અનુભવન કરવાથી હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. એને આત્મવિકલ્પ કીધો છે. ત્રિવિધમ એવો ઉપયોગ આત્મવિકલ્પમ કરોતિ ક્રોધોહમ, એને આત્મવિકલ્પ એટલે પોતાનો વિકલ્પ કરે છે. તેથી હું ક્રોધ છું એવી ભ્રાંતિને લીધે જે સ્વવિકાર છે એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થકો આ આત્મા, તે સ્વવિકાર વિકાર ચૈતન્ય પરિણામ રૂપ પોતાના ભાવનો કરતા થાય છે. ક્રોધનો, ક્રોધના એક પરિણામથી પછી બધા વિભાવ પરિણામ લઈ લેવા એમ આગળ કહેશે. પછી ભાષા છે એ જરા શાસ્ત્રીય પરિભાષા છે, એટલે એક એક શબ્દના થોડો ટુકડા કરીને એ વિષયને સ્વાધ્યાયમાં લેવો જોઈએ. ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ, સામાન્ય એને અજ્ઞાન કહીએ, સામાન્યપણે અજ્ઞાનરૂપ કહીએ તો વિશેષપણે શું કહીએ કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર, એ ત્રણેયનું સંયુક્ત પરિણમન, ત્રણ ભેદ ન પાડો તો સામાન્યપણે એને અજ્ઞાન કહેવાય. પણ જ્યારે અજ્ઞાન કીધું ત્યારે એમાં મિથ્યા દર્શન પણ આવી જાય છે, મિથ્યા જ્ઞાન પણ આવી જાય છે અને મિથ્યા ચારિત્ર પણ આવી જાય છે. એટલે સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સ્વવિકાર ચૈતન્ય પરિણામ, શ્રદ્ધાનો પણ એ વિભાવ છે, જ્ઞાનનો પણ વિભાવ છે અને ચારિત્રનો પણ એ વિભાવ છે. એટલે એ ત્રણ પ્રકારનું સ્વવિકાર ચૈતન્ય પરિણામ છે. એ ત્રણેયમાં સામાન્યપણું શું છે કે પરના અને પોતાનાનું અવિશેષ દર્શન છે, અવિશેષ જ્ઞાન છે અને અવિશેષ રતિ અથવા તન્મયપણું છે, ચારિત્રમાં એકાગ્રપણું છે. તો પરના અને પોતાના અવિશેષ દર્શનથી એટલે વચ્ચે ભેદ નથી. હું તે રાગ, રાગરૂપ તે હું, એવું શ્રદ્ધામાં છે. રાગને આત્મા જુદો એમ નથી, બધામાં એટલે જ્ઞાનમાં પણ મારામાં રાગ, મેં રાગ કર્યો એમ જ્ઞાન પણ રાગને પોતાથી જુદું જાણતું નથી અજ્ઞાન અવસ્થામાં, અને ચારિત્રમાં પણ તન્મય ભાવ રહીએ છીએ. રાગને જ્ઞાન જુદા રહેતા નથી, રાગમાં એકાગ્ર થઈને તન્મય થઈને એકાગ્ર થઈને પરિણમે છે. એટલે જુદો નથી રહેતો એનું નામ અવિશેષ, અને વિશેષ એટલે જુદો. એવા પરિણામથી સમસ્ત ભેદ છુપાવીને એટલે અભેદ ભાવ કરે છે. વૃદ્ધાદિ સ્વવિકાર ચૈતન્ય પરિણામ સાથે આ ત્રણ મુખ્ય ગુણો વડે આત્મા અભેદ ભાવ કરે છે. એટલે સમસ્ત પ્રકારનો ભેદ હોવા છતાં સમસ્ત ભેદને છુપાવે છે, ઢંકાઈ જાય છે, છુપાવે છે એટલે ઢંકાઈ જાય છે. ભાવ્ય ભાવક ભાવને પામેલા એવા ચેતન અચેતનનો સામાન્ય અધિકરણ છે. ભાવ્ય અને ભાવક પામેલો એવો ચેતન, ચેતન ભાવ્ય થયો, અચેતન કર્મ એનું ભાવક થયું. કર્મનો જે ઉદય આવ્યો એ ભાવક થઈને ચેતનને ભાવવા લાગ્યો એમ કે છે. આ તો એવું થયું, સિંહ હરણીઓ મારીને ખાઈ જાય એને બદલે હરણીયા સિંહને ખાઈ ગયો, એના જેવું કર્યું. કર્મનો ઉદય, કર્મના ઉદયનું ભાવ્ય થઈ ગયો આત્મા, કર્મનો ઉદયનો ભાવક થઈ ગયો, ભાવ કરનારો થઈ ગયો, આવો હીણો થઈ ગયો આત્મા. આત્મા એવો હીણો થઈ ગયો. શી ખબર કેમ પણ માણસને આવો પ્રશ્ન તો ઉઠે છે, કે આ આત્મા છે અનંતકાળથી રાગ દ્વેષ મોહ જ્ઞાન કરે છે, એને કર્મ નડતા હશે ત્યારે કરતો હશે ને,
પોતાનો રસ છે,
કઈ કર્મ નહીં મળતા. હમણાં 2-3 દિવસ થી ત્યાં ભાવનગર પેલા લંડન થી આવેલા એક ડોક્ટર હતા, ફેમિલી સાથે આવ્યા હતા. મેં તમને દર્શાવ્યા પછી ગયા સ્વામી કૃપા કરતા. આ રાગદ્વેષ ધ્યાજ કરે છે, ધ્યાજ કરે છે. કઈ આપણે કરતા નથી એમ કરવાની ઈચ્છાઓ કરીને કરીએ છીએ એવું તો છે, ધ્યા તો કરે છે. કર્મ કરાવતા હશે ને, કર્મ કંઈક અંદર કર્મની અસર આવતી હશે ત્યારે કર્મને કારણે થતા હશે ને. પણ ભાઈ આપણે કર્મ ભાણતા નથી, અને શું કરવું આપણે વચ્ચે કર્મ આપણી ભૂલ આપણે સ્વતંત્ર કરીએ છીએ તો સ્વતંત્રપણે મટાડી શકશો. કર્મ કરાવે છે એવું વચ્ચે આવે છે ક્યાંથી? કર્મ કરાવતા હશે ત્યારે આપણા આત્માને થતું હશે. ખોટી વાત છે. પણ આવા શાસ્ત્ર વચનો આવે ત્યારે એમાંથી એ બધી માન્યતાઓ ચાલુ થઈ ગઈ હોય. પણ ત્યાં આચાર્ય દેવને તો એમ બતાવવું છે કે આ આત્મા એવો ઘીણો થઈ ગયો છે કે ઉદય આવે ત્યારે ઉદયની અંદર આખે આખો હલવાઈ જાય. ઉદય આવે ત્યારે ઉદયની અંદર આખે આખો હલવાઈ જાય અને એવો રાખો થઈ જાય કે જાણે પોતાનું કોઈ બળ જ નથી પોતાની પાસે. અનંત શક્તિઓ, એક એક શક્તિમાં અનંત તાકાત, એક શક્તિમાં અનંત તાકાત એવી અનંત શક્તિઓ અને અનંત પુરુષાર્થનો ધણી, અનંત વીર્યનો ધણી. વીર્ય શક્તિમાં પણ અનંત વીર્ય છે કે નહીં? હા, રાખો થઈ જાય. અરે રે, શું કરીએ આવો ઉદય આવ્યો. અરે રે, શું કરીએ આવો ઉદય. ત્યારે શ્રી ગુરુ કે છે કે ભાઈ તારે એનો ઉદયને લેવા દેવા કેટલી કે ને
બરાબર.
આવાને આથી આકરા અનંતા ઉદય આવ્યા તને. તારો તારા આત્મામાં ખોડખા પણ ઊભી નથી થઈ. એક એક્સિડન્ટ થાય ને તો શરીરમાં ખોડખા પણ રહી જાય. અરે ગુમડું હરખું થાય, હાથ પણ વિંધીને પાક થયો હોય. નાનપણમાં 2 વર્ષની ઉંમરે ગુમડું થયું હોય તો 75 વર્ષની ઉંમરે એનો ડાઘ દેખાય. આ માતા કરે, કાઢે કાઢે છે ને, માતાનો ડાઘ દેખાય છે ને શીતળા. હા, કેમ ઊંડું જાય ને પાક, ડાઘ રહી જાય. આત્મામાં કઈ રહેતું નથી. અનંતા કર્મો દે આવ્યા, નિગોદમાં પ્રચુર કસાય કલંક કર્યા પોતે. મૂળ સ્વરૂપ જુઓ તો ઇન્ટેક્ટ, નક્કોર. કેવું? કોરે કોરું, નક્કોરે નક્કોર, એવું ને એવું કરીએ છીએ. એમ રહેવાની અનંતી શક્તિ છે આત્મા. એવું શુદ્ધપણે રહેવાની આત્મામાં અનંતી શક્તિ છે. એ પોતાના સામર્થ્યને ભૂલીને કર્મરૂપી ભાવકનો ભાવ્ય થઈ ગયો. સિંહનો જેમ શિકાર થઈ જાય એવી રીતે કર્મનો શિકાર થઈ ગયો ઉદયનો. વિવેક ન કર્યો ત્યારે તો એ દશા થઈ. પછી તો ટેન્શન ને દુઃખ ઘણું આવે, પણ એ તો પોતે ભૂલ્યો ત્યારે ને, પોતે ભૂલ્યો ત્યારે. એ ભૂલ્યો એ જ અવિવેક છે. આચાર્ય દેવે શબ્દો વાપર્યા છે ને, એમાં એ કહેવા હું માગે છે. આમ સામાન્ય મુમુક્ષુ સમયસર માટે ક્યાંથી એવા શબ્દો એવા વાક્યોના પ્રયોગો છે. એકદમ હાયર લેંગ્વેજ છે. ભાવ્ય ભાવક પામેલા એવા ચેતન અને અચેતન નું સામાન્ય અધિકરણ થી જાણે કે તેમનો એક આધાર હોય એ રીતે અનુભવ કરવાથી એનો આધાર જાણે એક હોય એવો પોતે અનુભવ કરે છે. આધાર બુદ્ધિ પણ છે એમ કેવું છે. ચેતન અચેતન તો અચેતન ના આધારે રહ્યા છે, પણ ચેતન પણ એનો જ આધાર લે છે. જાણે એના વગર મારે નહીં જીવાય. આપણે પૂછો ને સામાન્ય માણસ ભલે કર્મમાં કઈ ન હોય, આહાર પાણી વિના જીવી શકાય? આહાર પાણી ની મુંબઈમાં રૂપિયા વગર જીવી શકાય? ગયો ડગલે ને પગલે અહીંયા રૂપિયાની જરૂર પડે કે? દેશમાં તો તમારે 5 દી હાલે, અહીં તો અમારે 5 મિનિટ નો હાલે એમ છે. હું
રૂપિયો બોલે
મતલબ કે આધાર બુદ્ધિ તીવ્ર છે. અનાદિ અનંત જીવત્વ શક્તિમાં અનંત સામર્થ રહેલો છે. એવા અનંત સામર્થ થી જીવનારો એવો હું એક જીવ છું. આમ પોતાનો આધાર લેવાનો છે. જીવવા માટે કોનો આધાર લેવાનો છે? પોતાની જીવત્વ શક્તિ. અનાદિ અનંત જીવું છું, અનંત કાળથી જીવતો આવ્યો છું, અનંત કાળ જીવીશ. કોના આધારે? મારી જીવત શક્તિ. એકેન્દ્રિયમાં આહાર ક્યાં છે? લ્યો કે એકેન્દ્રિયમાં તો એક સ્પર્શેન્દ્રિય છે, બે ઇન્દ્રિય પછી આ બીજી ઇન્દ્રિય આવી આહાર લેવાનું શરૂ કર્યું ઈયળે. બાકી એકેન્દ્રિય તો આહારે નથી. તો એકેન્દ્રિયમાં જીવ મરી ગયો, નાશ પામ્યો. મરી ગયો એટલે કઈ નાશ પામ્યો? મરી ગયો નો અર્થ નાશ પામ્યો, કે નાશ પામ્યો છે કે ના ના. અનંતકાળ ત્યાં રહ્યો અને અનંતકાળ ત્યાંથી બહાર નીકળ્યો. એવી રીતે અનંત અનંત વારબીનો ભેગોદમાં પણ અનંત વારી ગયો, પરિભ્રમણમાં પણ અનંત વારી ગયો, બાકીની ગતિમાં જીવે છે હજી ને જીવ છે. અનંતકાળ ત્યાં ક્યાં આહાર છે? અને ત્યાં રૂપિયાને કોઈ વ્યવહાર નથી. મનુષ્ય સિવાય બાકીની 3 ગતિમાં કરન્સીનો કોઈ વ્યવહાર નથી. છે પશુ પક્ષીમાં તો આહાર કરે છે, એ રૂપિયા લઈને ખડ ખરીદે છે, પોતાનો ખોરાક કઈ રૂપિયા લઈને ખરીદે છે. દેવગતિમાં નથી, નારક ગતિમાં નથી, તિનજ ગતિમાં, એ વ્યવહાર નથી. મનુષ્ય ગતિમાં એ પ્રકારનો વ્યવહાર છે. તો આધાર બુદ્ધિ તીવ્ર કરે છે. આધાર બુદ્ધિને જે મનુષ્ય ગતિમાં જીવ મુક્તિનો માર્ગ મેળવી શકે અને સારો કાળ હોય તો મુક્ત પણ થઈ શકે. આ તો પંચમ કાળ છે એટલે મુક્ત નથી થઈ શકતો, પણ મુક્તિનો માર્ગ તો પકડી શકે છે. એ જ મનુષ્ય ગતિમાં જીવ પરદ્રવ્યની તીવ્ર આધાર બુદ્ધિ લઈને તીવ્ર સુખ બુદ્ધિ અથવા ફરીને 4 ગતિની અંદર ઋતુગતિમાં ચાલી જાય છે. જ્યાં છૂટવાની તક મળી ત્યાં વધારે બંધાણો. અનંત વાર આવું કર્યું તો ધારે તો અહીંથી છૂટવાનો રસ્તો પકડી શકે. સારામાં સારી તક ભૂલે તો અહીંયા જ ગડબડ જાતી થાય, કેમ કે ગ્રહિત મિથ્યા અહીંયા થાય છે. બાકીના 3માં તો અગ્રહિત થઈ ગતિ ચાલે છે. અહીંયા નવા સંપ્રદાયને નવી માન્યતામાં નવી વાત સામે આવે ને પકડે છે. નવી નવી વાતો મિથ્યાત્મી આવે એને ગ્રહણ કરી લે છે, પકડે છે એટલે ગ્રહણ કરી લે છે. રાણપુરમાં ના તાજિયા વખણાય, બોટાદ વાળાને ખબર હોય, બાજુમાં રહ્યું ને, રાણપુરના ત્યાં તાજિયા વખણાય. તાજિયા એટલે મુસલમાન જે તાબૂત કાઢે છે ને મોહરમની અંદર, લોકો સારા બનાવે. ગામનાનું 10,000ની વસ્તીનું છે પણ મુસલમાન લોકોની વસ્તી ત્યાં અમારે વધારે છે. હા, અજમેરમાં છે. હા, અજમેરમાં મુસલમાનની વસ્તી, ત્યાં તાબૂત સારા બનાવે. અને મોહરમના દિવસોમાં તો આજુબાજુના ગામડામાંથી બીજું 10,000 માણસ આવે, ગામમાં માણસ ઉભરાય. હિન્દુ લોકો જાય નીચે, જૈનો અને હિન્દુઓ અને દર્શન એને નીચેથી, એટલે મુસલમાન લોકો એને નીચેથી હાલે ને, ચાર જણા ઉપાડે, કાગળનો બનાવેલો એટલે બહુ વજન ન હોય, ચાર જણા ઉપાડે અને નીચેથી પસાર થાય, એટલે આશીર્વાદ મળે, આપણે સુખી થઈએ. આ હિન્દુ અને જૈનોની આ હાલત. વાત શું કે ભાઈ, ગામમાં તાજિયા નીકળ્યા ને બધા એનાથી નીકળે છે, આપણે નીકળો. ગ્રહિત મિથ્યા તો થતા વાર નથી લાગતી, પકડતા વાર નથી લાગતી. આ માતાજીના ગરબા રાસડા લ્યો તો કે આપણે લ્યો, દાંડિયા લ્યો તો આપણે લ્યો, તમારે છે કે નથી હાલતો. પણ કઈ ગ્રહિત અગ્રહિત નો વિવેક ખરો કે નહીં? તમે જૈન છો તો ગ્રહિત મિથ્યાત કોને કહેવાય, અગ્રહિત મિથ્યાત કોને કહેવાય? અગ્રહિત માંથી ગ્રહિત થાય ને ત્યારે મિથ્યાત તો તીવ્ર થાય ત્યારે થાય. પણ નવી વાત સ્વીકારતા રમત રમતમાં વાત વાતમાં જીભ સ્વીકારી, મનુષ્ય બુદ્ધિ તો ઘણી છે, પણ ધર્મના વિષયમાં સાવધ થતા. બુદ્ધિ બીજે તો બરાબર લગાવાય, ભલભલાના આંટી મારીને પાડી દે. આંટી મારે છે કે ને બુદ્ધિની? હે, કોઈની વાત ઉપજાવી કાઢવી, કોઈને કાંઈ કહેવું, કોઈની પાસેથી કાંઈ વાત કઢાવવી, કોઈને કાંઈ કરવું, આમ કેવી આંટી ઘૂંટી થઈ માણસો કરતા હોય છે, બુદ્ધિ લડાવતા હોય છે. સંપ્રદાયમાં તો ઘણા જૈનોમાં દિગંબરોમાં માતાજીને દેવદેવાને માનતા થઈ જ ગયા ને, માનતા થઈ વિષ્ણુથીઓ તો થઈ ગયા છે. આપણે ક્યાંય કાલ ગયા હતા ને દર્શન કરવા, પદ્માવતીને આરતી, ભૈરવ બધા જતા હતા. હા, પેલા જિનેન્દ્રની આરતી ચાલી, પછી પદ્માવતીની આરતી ચાલી. હે માતા તું રક્ષણ કર, પ્રાણ ઉપર નીકળો. સુખ બુદ્ધિ પડી છે ને, આધાર બુદ્ધિ પડી છે, એ કાંઈક કરી દેશે, એ કાંઈક કરી દેશે, મદદ કરશે, સહાય કરશે, અને મુશ્કેલીમાં ભારે ચડશે. ભ્રાંતિ ધર્મ આરાધના તો નહીં, પણ અંદરમાં લોભ એ છે, અપેક્ષા વૃત્તિ પડી છે કે પ્રતિકૂળતામાં આપણને મદદ કરશે, અથવા આપણી અનુકૂળતાઓ આપણી ઈચ્છા પ્રમાણે વધારવામાં મદદ કરશે. એ જે પરમાં સુખ બુદ્ધિ પડી છે એમાંથી એ બુદ્ધિ ઊભી થઈ છે. વાતો ઉદગળમાં સુખ બુદ્ધિને કારણે એ બુદ્ધિ વાતો ઊભી થઈને ઘર કરી ગઈ છે અત્યારે, બીજું કાંઈ નથી. વિતરાગ તો આમ બેઠા છે, કઈ કરતા દેખાતા નથી.
કરેલા
કર્મ નો જો એ આપણને કઈ કરી દે તો કરેલા કર્મ નો પણ જીવ અંધ થયો થકો કઈ વિચાર કરતો નથી. અને દર્શન ગુરુને તીવ્ર કરીને નિગુજ નો દર્શન ગુરુ નું ફળ નિગુજ છે. દર્શન ગુરુ નું ફળ નિગુજ છે. શું કહ્યું કે ભાવ્ય ભાવક પામેલા એવા ચેતન અને અચેતન નું સામાન્ય અધિકરણ થી અનુભવન કરવાથી બંનેનો એક આધાર છે. ભૂતગળ ભૂતગળના આધારે ખરું ને આત્માનો આત્માને પણ એનો જ આધાર છે. એવો અનુભવ કરવાથી અનુભવને ભૂલી એવો વિચાર કરવાથી નથી એવો અનુભવ કરવાથી. ઉલટામાં પણ અનુભવ છે ને સુલટામાં પણ અનુભવ છે. આ ઉલટો અનુભવ છે એમ કે આ શું કરવા મિથ્યાત્મને મિથ્યાત્મના વિપરીત પરિણામને આટલું બધું પૃથક્કરણ કરીને સમજાવે છે. છૂટું છૂટું પાડીને ભાવે ભાવક ભાવ સામાન્ય અધિકરણ એના ત્રણેય ગુણમાં આવા ભેદ કેમ કે જ્ઞાન દશામાં એનું પૃથક્કરણ કરવું છે. જે સબળ અનુભવનનું પરિણામ છે આ ઉલટા અનુભવનનું પૃથક્કરણ કરે છે. 95 ગાથામાં જ્ઞાન દશામાં એનું 16 પરિણામનું પૃથક્કરણ કરીને દેખાડે છે. જેવો જ્ઞાની આ વિધેય પરિણામ છે અજ્ઞાની આ વિધિય પરિણમે છે અને જ્ઞાની આ વિધિય પરિણમે છે. માટે એક કર્મથી બંધાય છે એક કર્મથી બંધાતો નથી. એવી રીતે અનુભવન કરવાથી હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ કરે છે. એટલે એવો અભેદભાવ કરે છે કે હું ક્રોધ છું, હું ક્રોધી છું, હું ક્રોધી થઈ ગયો, હું જ ક્રોધ ક્રોધ સ્વરૂપે જ હું છું એવો અનુભવ કરે છે.
ઉત્પન્ન કરે
હા એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. છે ને એવો આ તો એવો એક વિકલ્પ ઉત્પન્ન કરે છે. આપણે એમ કે ન હોય તો આ નથી કામ ચલાવવા, આનો એક બીજો પર્યાય આ છે એમ. હું ક્રોધ છું એવો આત્માનો બીજો પર્યાય ઉભો કરે છે. એવો આત્મવિકલ્પ કરે છે. તેથી હું ક્રોધ છું એવી ભ્રાંતિને લીધે એ સાચું નથી. ભ્રાંતિ છે હું ક્રોધ છું એવી ભ્રાંતિને લીધે જે સ્વવિકાર છે એટલે વિકાર સહિત છે એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થકો આ આત્મા છે. ચૈતન્ય પરિણામ પણ સ્વવિકાર ચૈતન્ય પરિણામે પરિણમતો થકો આ આત્મા તે સ્વવિકાર સ્વવિકાર ચૈતન્ય પરિણામ રૂપ પોતાના ભાવનો કરતા થાય છે. કુંદલ કર્મનો પોતાના સ્વવિકાર ભાવનો કરતા થાય છે. તેની સાથે એનો ભોગતા પણ થાય છે અને કરતા ભોગતાપણે અભેદતા સાધીને એનો અભેદ આધાર રૂપનો અનુભવન પણ કરી લે છે. એવી રીતે આત્મા આ રીતે છે કર્મને ઉત્પન્ન કરે છે. આ રીતે કર્મને ઉત્પન્ન કરે છે. અહીંયા ક્રોધ પદ પલટાવીને માન માયા લોભ મોહ રાગ દ્વેષ કર્મ નુકર્મ મન વચન કાય શ્રોત્ર ચક્ષુ ઘ્રાણ રસન અને સ્પર્શન એવા 16 સૂત્રો વ્યાખ્યાન રૂપે કરવા વિસ્તાર કરવો હોય તો આ બધાનો વિસ્તાર કરવો. ક્રોધને જેમ માન માયા લોભ એવી જ રીતે રાગ દ્વેષ એ જ રીતે અનેક પ્રકારના કર્મ નુકર્મ મન વચન કાયામાં પોતાપણું પાંચે ઇન્દ્રિયમાં પણ પોતાપણું તો કાયામાં પાંચે ઇન્દ્રિય આવી જાય છે પણ ભેદ પાડવા હોય તો એવા 16 પ્રકારે વ્યાખ્યાન કરવા એટલે વિચારવા, વ્યાખ્યાન કરવા એટલે વિચારવા કે બધામાં આ જીવ આ રીતે ભ્રાંતિ કરે છે, મન વચન કાયમાં ભ્રાંતિ કરે છે અને બીજા ભાવોમાં પણ ભ્રાંતિ કરે છે પોતાપણાની. અને એ ઉદ્દેશથી જે જે ભાવો થાય, જે જે દોષો થાય, બધાને વિચારવા. એ રીતે અહીંયા વિધિ દર્શક ગાથા દીધી છે. કારણ કે પછી 95માં જ્ઞાનની વિધિ બતાવી છે કે જ્ઞાની કેવી રીતે કઈ વિધિ એ જ્ઞાનપણે પરિણમે છે. એટલે પહેલા વિપરીતતા કે જે અનુભવરૂપ થઈ રહી છે, પરિણમનરૂપ થઈ રહી છે, એના અનુભવને સમજાવ્યો. પછી એના ઉપરથી સવળો અનુભવ કેવી રીતે કરવો એ સમજાવશે. પાંચ દસ મિનિટ ચર્ચા કરી. નવમાં પાંચ દસ મિનિટ આગળ મારે ઘરેમાં તો પણ થોડી ચર્ચા તો કરી છે. સ્વવિકાર ચૈતન્ય પરિણામે જીવ સ્વયં પરિણમે છે અને એવો જ પોતાનો અનુભવ કરે છે. ક્રોધ થાય ત્યારે ક્રોધી પણ પોતાનો અનુભવ કરે છે, રાગ થાય ત્યારે રાગી પણ અનુભવ કરે છે. એ તો પોતાનો અનુભવ તો બોલે જ છે, પોતાનો અનુભવ તો બોલે છે. હું આત્મા છું, જ્ઞાન સ્વરૂપે આત્મા છું એવો સ્વીકાર નથી કરતો. સંસારમાં જેવો બધા એને ઓળખે છે, સમજે છે, એવો જ પોતે પોતાને માની લે છે અને એ સ્વીકારી લે છે. આત્મા છું એમ નથી સ્વીકારતો, જ્ઞાન સ્વરૂપે આત્મા છું એમ સ્વીકારતો અને ઓલો જે સ્વીકારે છે એ ભ્રાંતિથી સ્વીકારે છે. એવો ખરેખર આત્મા નથી, આત્મા સ્વરૂપે તો એવો નથી, પણ ભ્રાંતિથી એવો સ્વીકાર કર્યો છે. એ ભ્રાંતિ એટલી બધી ગાઢ કરી છે, થોડવી કઠણ થઈ ગઈ છે. આજે ભ્રાંતિ તો નિર્ભ્રાંત એવું જે વસ્તુ સ્વરૂપનું સાચું જ્ઞાન છે એનાથી છૂટે, અને એ જ્ઞાન માટે સત્સંગ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એક માત્ર સત્સંગ જ એનો ઉપાય. હવે ગાથા હવે પોતાની મેળે કેવી રીતે સમજે સત્સંગ યોગે પોતાની બુદ્ધિ મૂંઝવણ છે એની પોતે ચર્ચા કરી શકે છે. મને આવા પરિણામ થાય છે અને આવી ભૂલ થાય છે, મને આ પ્રકારે દુઃખ થાય છે, હું આ રીતે મૂંઝાઉં છું. દુઃખી તો છે જીવ, સંસારનો જીવ સુખ માટે પ્રયત્ન કરતો એવો જીવ છે. એનો પ્રયત્ન બતાવે છે કે દુઃખી છે. દુઃખ ટાળવાનો, સુખ પ્રાપ્ત કરવાનો એનો પ્રયત્ન સદાય ચાલે છે. તો એ સુખ દુઃખ એને ભ્રાંતિ સાથે સંબંધ ધરાવે.